શ્રી સમયસાર ગાથા 274 અને 275 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 12.
મોક્ષને નથી શકતો એટલે આત્માને નથી શકતો, એટલે કે જ્ઞાનને નથી શકતો. એના કારણમાં એને જ્ઞાનનો અભાવ છે, જ્ઞાનનું શૂન્યપણું છે. શ્રદ્ધાનું શૂન્યપણું છે એમ કહેવા માટે એને જ્ઞાન શૂન્યપણું છે એમ કહે. કયા પ્રકારનું જ્ઞાન શૂન્યપણું છે? કે શુદ્ધ જ્ઞાનમય હું છું એવું એને, આત્મા એટલે હું છું એવું એને જ્ઞાન નથી, જ્ઞાન નથી એટલે શ્રદ્ધા નથી. અગિયાર અંગરૂપ સૂત ને શાસ્ત્ર ને ભણતો હોવા છતાં શાસ્ત્ર ભણવાનો જે ગુણ એટલે લાભ, તેના અભાવને લીધે તે જ્ઞાની નથી. આત્મામાં ગુણ થવામાં, લાભ થવામાં નિમિત્ત છે, એવું જે નિમિત્ત છે. પણ એને એ ખરેખર નિમિત્તપણે પણ ક્યારે ગણો એટલે એને નિમિત્ત નથી એમ કહેવામાં આવે છે. શાસ્ત્ર ભણાવે છે, ન ભણે તો ભણાવ્યું એમ કહેવાય, ભણે એને માસ્તરે ભણાવ્યો એમ ઉપચાર લાગુ પડે, ન ભણે એને નાપાસ થાય નહીં. પોતાના સ્વરૂપને, જ્ઞાનમય સ્વરૂપને, શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપને નહીં શ્રદ્ધતો, આચારાંગ આદિ અગિયાર અંગરૂપ સ્વરૂપને, આચાર આદિમાં બધા બાકી ના આવી ગયા અગિયાર અંગરૂપ સ્ત્રી ને આપણે મૂળ માટે ગણધર દેવ રચેલા એની વાત ગણતો હોવા છતાં, એનું પઠન કરતો હોવા છતાં, બીજી નોવેલ ને છાપા બાપામાં તો નથી. આ તો એક બહુ મહત્વનો અને સરસ મુદ્દો છે કે જે ખરેખર માર્ગનો ઉપાય રીત જેમાં પડી છે, જેમાં કહી છે, સત્યમાં સત્ય રીતે એનું કથન આવ્યું છે, વિધિ છે મોક્ષ માર્ગની જે રીત અને વિધિ છે એનો સ્પષ્ટ જેમાં નિર્દેશ છે, એ મળવા છતાં પણ જીવોને ભૂલ થઈ જાય છે, એ એક હકીકત છે. અનંત જીવોને એક પ્રકારે ભૂલ રહી ગઈ છે, એ ટાળવા માટે શું કરવું જોઈએ, એ ભૂલ કેમ રહી જાય છે, એ વાતને આચાર્યજીના એજન્ડા ઉપર લીધી છે. ખાચામાં આવ્યા એમ સંતોષ લેવા જેવું, હું ખબર પાણીમાં આવી જો તું ઉડી મળ્યો તો પછી તો ઊંધા માંથી હાલતો તો બીજું કઈ છે, ઊંધા માંથી ચાલે શું થાય, ઊંધાઈ નું તો બીજું કઈ થાય. એટલે અગિયાર અંગાદી શાસ્ત્ર ને ભણતો હોવા છતાં પણ શાસ્ત્ર ભણવાનો જે ગુણ, આત્મલાભ, પ્રાપ્તિ, એનું ગુણ થવા, તેના અભાવને લીધે તેને જ્ઞાન નથી એટલે જ્ઞાની પણ હું વસ્તુ જ્ઞાન નહીં છે, એ આખી જુદી આચાર્ય મહારાજ જે છે એને જ્ઞાન કરીએ. ઓલું બધું જે છે કઈ જ્ઞાનનો વિષય છે નહીં, એને કઈ જ્ઞાન. વાક્યનો ભાવાર્થ તે જ્ઞાન નથી, પર સન્મુખ જ્ઞાનમાં એનો ભાવાર્થ સમજાવો કે આમ કહેવા માંગે છે. મનના સંગે વિચાર થાય છે ને એ વિપરસન્મુખ જ્ઞાન એ ખરેખર જ્ઞાન નથી. પણ જે કાંઈ થાય છે જ્ઞાનમાંથી જ્ઞાન થાય છે એવું જે કાંઈ થઈ રહ્યું છે એને જોવા જતાં સ્વસન્મુખતાનો પ્રયાસ છે એને હજી અંતર્મુખી જ્ઞાનનો વિચાર કહેવામાં આવે છે. ઘણા વર્ષો પહેલાના આ સૂત્રમાં આ સમજણ કે જ્યારે કોઈ આત્મા નિજ સ્વરૂપમાં વિચાર કરે છે તેનું જ્ઞાન સ્વભાવી છે એવા સ્વરૂપ સન્મુખના નિર્ણયમાં લાગે છે ત્યારે કોઈ એવો એક અંતર્મુખી વિચારનો અંતર્મુખી જ્ઞાનનો એ પ્રકાર છે અંતર્મુખી વિચારધારાનો એ પ્રકાર છે કે જેમાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય થાય છે. અંતર્મુખી વિચારને પરલક્ષી વિચારમાં ક્યાં ભેદ પાડ્યો એ વિચાર રહ્યો. સામાન્ય રીતે મનથી તો આત્મા સંબંધીનો વિચાર પણ આ ક્ષેત્રમાં જેનો પ્રવેશ છે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં જેનો પ્રવેશ છે એવામાં તો કરે છે. એમાં આમાં ફરક ક્યાં પડે કે જે કાંઈ થઈ રહ્યું છે જ્ઞાનમાં જ્ઞાનનો જ અનુભવ થઈ રહ્યો છે આ બાળ ગોપાળને જ્ઞાનમાં જ એટલું જ્ઞાન છે અને જ્ઞાનથી જ્ઞાન થઈ રહ્યું છે એ બધામાં એક જ વાત કહેવી છે કે ભિન્ન વસ્તુભૂત જ્ઞાન છે એમાં બધું આવી જાય છે. આપણે એનો વિસ્તાર આચાર્ય મહારાજાને એટલો શબ્દ વાપર્યો કે ભિન્ન વસ્તુભૂત જ્ઞાનને પ્રદુ એને નહીં ફરકતો તે મિથ્યા દ્રષ્ટિએ જ્ઞાન છે. ભિન્ન વસ્તુભૂતમાં બધો વિસ્તાર છે જ્ઞાનમાં જ એકનું જ્ઞાન છે જ્ઞાનથી જ જ્ઞાન થાય છે એવી જે વસ્તુ સ્થિતિ છે એને એમ જો એમ છે એમ જોવા જતા પ્રયોગનો એનો પ્રયાસ કરતા જે કાંઈ બી વિચારની સ્થિતિ રહી છે અનુભવની સ્થિતિ આવી નથી અને અંતર્મુખી જ્ઞાનનો વિચાર થવા જોઈએ કે જે પ્રકારમાં આવતા ભિન્ન વસ્તુ નિર્ણય થાય છે એને કોઈ મૂળમાંથી સર્જતો નથી એમ કે જ્યાં સુધી એને સર્જતો નથી તો એને શાસ્ત્ર ભણતર વડે કઈ જ્ઞાન કરી શકાતું નથી. શાસ્ત્રમાં કહેવા આમ માગે છે કે આ આત્મા શુદ્ધ જ્ઞાન થયું સ્વરદ્રવથી રાગાદિથી ભિન્ન વસ્તુભૂત જ્ઞાનનું તત્વ છે એમ કહેવા માંગે છે અને એમ સમજાવવું એ શાસ્ત્ર ભણતરનો ગુણ છે. પણ એથી જ ઉલટો ચાલે કે આ વાંચું શું તેથી જ્ઞાન થાય છે સાંભળું શું તેથી સમજાય છે તો જે કાંઈ સાંભળવાનો મર્મ છે એની વિરુદ્ધ જ એના અભિપ્રાયને દ્રઢ કરે કાને નથી પડ્યું છે એવા મારા જેવાને ખબર છે પ્રત્યક્ષમાં જોવામાં આવે છે. પોતાની માન્યતાને વધારે દ્રઢ
વાંચતા કરી દીધું હતું
કર્મ કરે તો મોક્ષ જાય ક્ષત્રિય ક્ષત્રિય નું કર્મ કરે કર્મ કરે તો લડાઈ કરે ક્ષત્રિય તો લડાઈ કરવાની તો એનો મોક્ષ થાય. શુદ્ર એનું કર્મ કરે મેલું ઉપાડે તો મોક્ષ જાય કર્મની અધિરતા હોય છે ચાર વર્ણ ઉપર લીધો છે. આજે ઘરે એમ કહેલો છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈષ્ણવ શુદ્ર એવા જે ચાર વિભાગ છે સમાજની અંદર, એ પોતાના કાર્યમાં જો અભિરત એટલે બરાબર પોતાની ફરજ વળે મોક્ષ થાય, બહુ સસ્તો મોક્ષ. ત્યાં માનતો હતો કે જ્ઞાન જ્ઞાનથી થાય છે હતું ખરું, પણ એને એ સ્વીકાર્યું હતું એને ત્યારે તો સ્વીકાર્યું નહોતું. પણ આમ કહે શાસ્ત્ર કે ભાઈ તારું જ્ઞાન તો તારા જ્ઞાનથી જ થાય, અમે કહીએ છીએ તેથી નહીં. તો પણ એમ કે નાના એ ગુરુ આપો છો તેથી અમને તો જ્ઞાન થાય છે, તો એ સ્વીકારતો નથી એના સ્વીકારવા ઉપર આધાર. માટે તેમને શાસ્ત્ર ભણવાનો ભણવાના ભૂમિનો અભાવ છે. શાસ્ત્ર ભણવાથી લાભ એના પહેલા થાય છે મને આપતું નથી, શાસ્ત્રમાં શું કહેવા માંગે છે એમ કહેવું છે અનુસરતો નથી. શાસ્ત્ર આજ્ઞાને પણ એ અનુસરતો નથી. તેથી જ્ઞાન શ્રદ્ધાના અભાવને લીધે એ અજ્ઞાની થયો અથવા અજ્ઞાની નક્કી થયો. જ્ઞાન શ્રદ્ધાના અભાવને લીધે હીન વસ્તુ હોય જ્ઞાનમય આત્મા, એનું એવું જ્ઞાન એવું શ્રદ્ધા તેના અભાવને લઈને એને અજ્ઞાન ગણવામાં આવે છે. તેથી અજ્ઞાન પોતાનું જેવું સ્વરૂપ છે એને જ નહીં સ્વીકારોષ પરિપૂર્ણ જેવું સ્વતત્વ છે સ્વગ્રહ છે પોતે છે એવું જ પોતાને નહીં માનવો. નિર્ણો મલિન પરિણામ વાળો રાગ વાળો માનવો, માનવામાં આગ્રહ રાખવો એમ એટલું માનવું નહીં, પણ માનવું છે એમાં એને આગ્રહ છે. બીજી રીતે બિલકુલ સ્વીકારવા તૈયારી નથી, એનો રસ છે જે કાંઈ માને છે એના ઉપર એનો રસ છે. એના જેવો મોટો કોઈ બીજો દોષ છે એ અજ્ઞાન એ ભાવા અભળ જીવ અભ્યારંભ ભલે ને તો પણ અભગ્રહ કે ભવ્ય હોય તો અભિન દ્રષ્ટાંત અભ્યારંભ ભલે જીવ ભણે ભણે તો પણ તેને સિદ્ધાત્માનું જ્ઞાન સિદ્ધાંત અભગ્ન દ્રષ્ટાંત એટલા માટે લે છે કે અભ્યારંભનું જ્ઞાન તો અભય પણ કરે છે કરી શકે છે. એ ઉઘાડ જ્ઞાનમાં કઈ નવીનતા છે નહીં, ગમે તેટલો ઉઘાડ હો અંગ પૂર્વાદીનો તો તેથી કઈ આશ્ચર્ય કે વિસ્મય પામવા જેવું એ તો અભગ્ને પણ હોય છે. ગમે તેટલું બાહ્ય આચરણ ને ચારિત્ર શુદ્ધ પાડતો હોય તો પણ એના ઉપર કિંમત આંકવા જેવી નથી, કેમ કે તો અભગ્ને પણ હોય છે. અભય પણ કરી શકે ભીન વસ્તુ હોતા જે આત્મા છે તો ઊંચી પસંદગી માટે સ્વીકારમાં શૈલી તીવ્ર કસાયેલ છે તીવ્ર રાગ રસમાં વિચારનું ભાવે અને અભ્યાસ થાય છે એ દેવ શાંતિ બંધ છે એનો અહીંયા ભગવાને નિષેધ કરાયો છે. કેમ કે એ પરિભ્રમણનું બહુ પણ છે એનો નિષેધ કર્યો છે. એનું તાત્પર્ય એમ પણ નીકળે છે કે જેટલા કોઈ વ્યવહારિક પરિણામ છે એ તમામનો ભગવાને નિષેધ કર્યો છે ત્યાં સુધી તો આવ્યા. પણ અહીંથી એક બીજી વાત સુધી કે એ બધું તો ઠીક, પણ અનુપૂર્વનું જ્ઞાન અને પંચમહાવ્રત આદિના વ્યવહાર એક જ જીવને હોય તો એ જ્ઞાન ને આચરણ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ થયો કે ન થયો, એને પણ મોક્ષ નું કારણ કહેતા વિષયને કેટલી હદે સ્પષ્ટ કરે છે કે જે મૂળ કારણ છે તો આ છે કે અંતર આ ભિન્ન જ્ઞાન ની આત્મા છે, ભિન્ન વસ્તુ છે, એવું અંતર જ્ઞાન સ્વરૂપ તથા ત્યાં સુધી મોક્ષ નો માર્ગ એ રીતે સ્વરૂપ હતો મૂળ મુદ્દા ઉપર આવ્યા છે. લાભ નુકસાન દેખા એમાં એને રસ આવે છે કે નહીં, નુકસાન થતું હોય તો નુકસાન ન થવું જોઈએ એનો રસ કેટલી હદે આવે છે, લાભ થવાનો હોય ત્યાં ઘણો લાભ થાય, ખૂબ લાભ થાય એનો કેટલો રસ આવે, અનંત લાભ નું થાય વિજ્ઞાન નો અભાવ હોય આવી વાત મળવા હતા એમ સમજણની ભૂમિકામાં આ વાત આવી જવા છતાં સ્પર્શી જવા છતાં સમજણમાં તો સ્પર્શ છે ને બરાબર વિચારીને આ નાખે છે, આ કહેવા ખાતર આ કહેવી છે એમ નથી, પછી પણ જો એની કિંમત ન કરવામાં આવે એનો લાભ નુકસાન ન વિચારવામાં આવે તો એના જેટલી કોઈ બીજી અફસોસ ની વાત રહેતી એટલે એમ છે કે ભલે ગમે તેટલું ભણે અંગ પૂર્વાદીનું ભણે તો પણ શુદ્ધાત્માનું જ્ઞાન પોતાનું થતું નથી એમ થાય તો શાસ્ત્રના ભણતરનો ગુણ કાર્ય તો શાસ્ત્ર ભણતર કર્યું ન કર્યું બધું સરખું છે અને તેથી તે અજ્ઞાની છે, એ જો અજ્ઞાની છે એના અજ્ઞાનમાં તો સામાન્ય પણ એવું નિયમ છે એમાં કાંઈ ફરક પડ્યો એ એને કાંઈક મોક્ષ પામવાની ધર્મબુદ્ધિ છે એને કરે છે છતાં તેને શ્રદ્ધા નથી એમ કેમ કહ્યું તેનો ઉત્તર હવે કહે છે એવી ઊંડે ઊંડે ભૂલ રહી જાય છે સ્પષ્ટીકરણ શબ્દ હજી પત્તે દી રોચે દિવસ ધમન ભોગ કાંઈક તો કર્યું છે કે કાંઈ કર્યું કે હવે થયો છે ત્યાં કસાયની મંદિતાનો થોડો અલ્પ કસાયની મંદિતાનો પરિણામ થયો, પણ મેં કાંઈ ધર્મ અર્થે કર્યું છે એવું એ પુણ્યભાવ માટે માનવું નથી જાય. ભૂલથી એવું ભૂલ છે. છતાં પણ પુણ્યના પરિણામ થાય ત્યારે એને એમ થાય કે ભાવ સારા આવ્યા, વિચાર સારા આવે, વિશેષ ભાવના થાય, ભાવના થાય એટલે કસાયની મંતા જરાક વધે ત્યાં એને એમ થાય કે આ ભાવના આપણી સારી, એની ભાવથી ભક્તિ કરી થાય. જાણે અજાણે મૂળે મૂળે પણ જયારે એમ થાય છે કે મેં કઈ લાગે ઠીક કર્યું, એ પુણ્યભાવમાં ઠીક કર્યું ને ત્યારે ભગવાન એમ કહે છે કે તમે પુણ્ય પ્રધાન કરો, ત્યાં તારી શ્રદ્ધા પુણ્યની રહી છે, આત્માની શ્રદ્ધા ત્યાં રહી નથી. સમજો છો? સમજો તો ત્યારે ગણાય કે એને જયારે પુણ્યભાવ થાય ગમે તેટલો ઊંચો થાય, અત્યંત કસાયની ભૂમિકા વાળો ઊંચો ત્યારે પણ એને ઓળખી શકે અંદરમાં કે આ તો પુણ્ય પરિણામ છે, ધર્મનું પરિણામ નથી, એમ ઓળખી શકે. ત્યારે પણ એને પોતાના પરિણામની ઓળખાણ હોય, એમાં એ થાપ ખાય નહીં, ભૂલ ખાય નહીં. ચોદરમીજી એક સરસ વાત કરી કે જેમ તે સંગીત શીખે છે ત્યારે રાગ રાગને શીખે છે, એને રાગના નામ આવડે છે, એ રાગ હંમેશા બોલે છે, પણ કોઈ ગાતું હોય ત્યારે એ રાગને ઓળખી શકતો નથી. ત્યાં કયો રાગ થાય એને શીખવાડ્યું હોય ત્યારે પદ્ધતિસર પાઠમાં આવે એ પ્રમાણે બરાબર બોલે, એમાં ભૂલ ન કરે, પણ એ અભ્યાસ મૂકી દીધો પછી અસુંતુ ગાય છે ત્યારે આ કયા રાગથી ગાય છે એને ઓળખી શકતો નથી. એમ શાસ્ત્રમાં છે, સ્વાધ્યાયમાં અભ્યાસ કરે ત્યારે બરાબર નથી કરે કે પુણ્ય તે ધર્મ નથી, પુણ્ય પરિણામ છે તે પુણ્ય તત્વ છે, પણ એ ધર્મ તત્વ નથી, પુનર્નિદ્રા મોક્ષમાં નથી, એ વિતરાગ ભાવ નથી, એ રાગ ભાવ પણ બરાબર છે, પણ એને પોતાને રાગનું પરિણામ થાય, કસાય ચિંતાનું પરિણામ થાય, પુણ્યનું પરિણામ થાય ત્યારે એને આ સારું ધર્મ અર્થે સારો ભાવ કર્યો ઓળખાણ તો રહે એને પોતાના પરિણામમાં તો એ વાતને લાગુ પડીને એને સમજણ કરી. એ તો બંને સાથે જ હોય, એમના ફળની નિખાસ હોય ત્યાં સુધી ફળની નિખાસ હોય અને ફળની નિખાસ હોય ત્યાં સુધી તેમના ફળનું પણ એનો અભ્યાસ હોય. અમે તો વૈરાગી છીએ, ભલે અમે પુણ્યભાવ કરીએ છીએ એમાં અમને ઠીક લાગે છે, પણ પુણ્યના ફળ જે ભોગો ભોગ છે એમાં અમને કઈ રૂપતું નથી, અમે તો એનો ત્યાગ કરી દઈએ છીએ એમ ઘણા છે. વાત સાચી, વર્તમાનમાં કદાચ સારો થોડો એવો હઠપૂર્વકનો નિર્ણય હોય ને બાય ચાર દેખાય તો ભાવાંતર થતા ભાવાંતર થઈ દ્રષ્ટિકો તારે રાગ ઉપર નસર ઉપર દ્રષ્ટિકો તારે આત્મા ઉપર આવી સરસ ભોગના નિમિત્ત રૂપ ધર્મને ભોગનો નિમિત્ત એટલે જેના નિમિત્તે જેના ફળમાં ભોગ ભોગ આવે મળે એવું જે પુણ્ય પરિણામ ભોગ હેતુ ધર્મ કહેવામાં તેને શુદ્ધ છે. જેમ અન્યમતિ શુદ્ધ છે તેમ ધર્મભાવ થી વિપરીત ભાવ છે એ કોઈ રીતે પછી શ્રદ્ધાનમાં આવી શકે બાધક છે. વસ્તુતા એ હકીકતે બાધક જ છે, પરિણામ સાધક છે. એનાથી લાભ ભાવ છે, એને જ લાભ રૂપી વાત છે. એક પવિત્ર પરિણામ છે, એક અપવિત્ર છે, પછી એમાં એને ઓળખાણનો સવાલ રહેશે. પછી એમાં સમજાવવામાં બીજો વિષય રહેતો નથી કે આ લાભનું કારણ ઓળખાણ છે, પર્યાપ્ત છે, વિશ્વાસ છે. આ જ મને લાભનું સુખનું કારણ છે. એથી તેમાં એ રુચિ કરે છે. આમ તો બધા એકાદ છે, વધારે સ્પષ્ટ થાય ભાવની અંદર. એટલે આચાર્ય મૂળ ગાથામાં એ બધા સમજાય છે. તેની જ રુચિ કરે છે, એને એ જ ગમે છે, એ જ ગૂંથે છે, એ જ રૂચે છે. એને શુદ્ધાત્મ સ્વભાવના આશ્રય પવિત્ર ધર્મનું પરિણામ, શાંતિનું પરિણામ એને રૂપિયું. આ રૂચે છે, કષાય અને અશાંતિ રૂચે છે. એનો અર્થ એને શાંતિ વૃત્તિ દ્વેષ અવરોધ ભાવના છે. આત્માનિરૂપ દ્વેષ કરે અને તેને જ સ્પર્શે છે. તેને સ્પર્શે છે એટલે એમાં જ અભિસ્તા કરે છે. પરંતુ હું કર્મક્ષયના અંધકૃત ધર્મને નહીં, જે ધર્મ જ્ઞાન છે કર્મનો ક્ષય થાય એવા જે શુભ આત્માના પરિણામ એને સ્પર્શતો નથી. એને ધર્મને એ સ્પર્શતો નથી, એની એને શ્રદ્ધા નથી, એની એને પ્રતીતિ નથી. એનેથી લાભ થશે, એનેથી મુક્તિ થશે એવી સીધા પ્રતીતિ એને નથી. એને રૂચતો પણ નથી. કહે છે કે એને સ્વધર્મ રૂચતો નથી. શાંત પરિણામ રૂપ, નિર્મળ પરિણામ રૂપ જે જ્ઞાનમય ધર્મ છે એ એને રૂચતો નથી. સ્વધર્મ રૂપે થતે છે. એટલી બધી સીધી વાત છે, સ્પષ્ટ વાત છે. એને પુણ્ય રૂપે છે, એને ધર્મ રૂપતો ભોગના નિમિત્ત રૂપ ધર્મ. એટલે જેને જેને પુણ્ય ભાવ રૂપે છે એને વિતરાગ ભાવ રૂપ ધર્મ એને રૂપતો. બહુ સીધી વાત છે, એને ઠીક પડે એ કર. હવે આચાર્ય ભગવાન કહે છે કે અમારે પાસે તો આ બહુ સુખી વાત છે. એક મગની બે ફાળ કરે દાળ ખાય છે, આ એના જેવી વાત છે. આ તો તું જો તને રૂચે છે તો તને વિતરાગ ભાવ રૂચતો નથી. વિતરાગ ભાવ રૂચે છે એને પુણ્ય રૂચિ હતી, પાપની રૂચિ વાત. અને પુણ્ય રૂચિ છે એને ભોગો ભોગની રૂચિ છે. આપોઆપ આવ્યું ખુલ્લા કરી શકવામાં આવે. અગવડમાં અણગમતું અણગમો અને સગવડમાં સ્થિત પણ ગોઠવા પણ છે એ તમને પુણ્યની રુચિ બતાવે. એ પુણ્યની રુચિનો નિર્દેશ, સ્પષ્ટ નિર્દેશ છે વિતરાગ ભાવની અરુચિ. તમે તારા આત્માની રુચિ પણ છે. આત્મા વિકરાળ સ્વભાવ સ્વરૂપ છે. આ બહુ ચોખ્ખી વાત છે. એમાં કોઈ કે નાના અજ્ઞાન સિનામ છે એ વાત કઈ ચાલે એવી તત્વને વિચારવા જેવું કે આ આત્મા જ્ઞાન પ્રવર્તે છે ક્ષણે ક્ષણે પ્રસંગ છે. ક્રમ તો ચાલ્યો જ આવે છે તો ઘણી વાત નથી કે જેમાં નવા બાંધેલા જૂના બાંધેલા કોઈ નવો નવો ઉદય ન હોય આવ્યા છે. આ જીવનમાં ગઢમથલ એની જ ગઢમથલમાં ઠીક અને અઠીક ઠીક અને અઠીક નાનામાં નાની બાબતમાં ઠીક અઠીકમાંથી એ સ્વતત્વને અવલોકન કરવા એનાથી બાર તત્વ છે એને અવલોકન કરવા એક સેકન્ડ પણ એને નવરા છે નહીં. કેમ અમને ભ્રમ થતો નથી, કેમ અનુભવ થતો નથી, ક્યાં તારો સમય પસાર કરસ, કેવી રીતે પસાર કરસ, એ સંબંધી તારી જાગૃતિ પણ જોવામાં આવતી. અનુભવ નો તો વિષય જ રહેતો ગર્ભમાં પડ્યું થોડાથી કારણ થયું એકદમ ચોંટ લાગે તો કઈ બીજા રસમાં ફરક પડે એવું ઉદય ઉદય આવે ત્યારે બીજામાં પ્રણમી જાય અહીંયા પ્રણમી જાય ત્યાંય પ્રણમી જાય. બધું સામાન છે એ તો ઉદયમાં અભેદ છે. એમાં આત્માની જાગૃતિનો ત્યાં એક ક્ષણ પણ વારો આવતો એ છે કે એને એ દૃષ્ટિરૂપ કરો. સ્વધર્મ વિકરાળ ભાવ રૂપ નિર્દોષ ભાવ એને રૂપતો નથી એમ કહે. દૂષિત ભાવની રૂચિ આડે નિર્દોષ ભાવ એને રૂપતો નથી. સ્પર્શતો સિદ્ધાંત અભયજી નિત્ય કર્મ પ્રચેતના રૂપ વસ્તુને હૃદય છે. આખી પછી હર્ષ વિકાર હરક શોક એને કર્મ ફળ ચેતના કહેવામાં આવે. શું કરે છે હૃદય એને આ સારી જીવની અભવ્યનું દ્રષ્ટાંત છે. પણ અભવ્ય હો કે ભવ્ય હો પોતાના શુદ્ધ આત્માનો અનુભવ ન કરે ભિન્નાત્માનો અનુભવ ન કરે ત્યારે એ શું કરે છે કે નિત્ય નિરંતર સદાય કર્મફળ ચેતના રૂપ કર્મફળ ચેતના એટલે હરખ શોક કર્મફળ ક્યારે હરખ ને ક્યારે શોક ને. આ અનુકૂળ છે ઠીક છે, આ પ્રતિકૂળ છે મને અઠીક છે, આ ફાવે છે આ નથી ફાવતો એવા ભાવને એને ચેતના કર્મ પણ ચેતના કહે છે. એવા ભાવને વસ્તુને શ્રદ્ધે છે શ્રદ્ધે છે એટલે એ એમ જ હોય એમ જ થાય એમ જ કરવું જોઈએ એવી એની ધારા થાય ત્યારે એને મટાડવો નહીં મટાડવો જ જોઈએ. ભૂખ મટાડવાને લેવી જોઈએ મટાડવાનો ટાઈમ ન કરવો જોઈએ કરવો જ જોઈએ એની તો સામાન્ય વાત એની શ્રદ્ધા છે. એમ જેટલું કાંઈ એને અનુકૂળ પ્રતિકૂળ માન્યું છે એમાં ફેરફાર કરવો જોઈએ એ એની શ્રદ્ધા છે. એને જ એ ચેતે છે એમાં હરક્ષોકને એ વેદે છે અભેદથીને વેદે છે એને એ શ્રદ્ધે છે. શ્રદ્ધે છે એનો ખરો નીકળે છે એ હરક્ષોક રૂપના પરિણામ થયા ત્યારે એવો ને એટલો હું છું એવું જે એનું શ્રદ્ધું એવી સત્તાનું સ્વીકારવું એને શ્રદ્ધા કહેવામાં આવે છે. કર્મ ફળ ચેતના રૂપ વસ્તુ એટલે હરખ શોખ ના ભાવરૂપ વસ્તુ એ હું છું, એવું જે મિથ્યા માનું એને શ્રદ્ધાન કહેવામાં આવે છે. પરંતુ નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુ નિત્ય કર્મ ફળ ચેતના ભાવ લીધો, નિત્ય ચેતના જ્ઞાન ચેતના માત્ર વસ્તુ એને નથી થતો. એ એવો હું છું, જ્ઞાન ચેતના માત્ર હું સદાય છું, એવી સ્વવસ્તુનો સ્વભાવ સજતો નથી, એવો હું છું એને સજામાં આવતો. એવો હોવા છતાં અત્યારે પણ વર્તમાન ક્ષણે પણ એવો જ હોવા છતાં હું અનુકૂળતા પ્રતિકૂળતામાં ઠીક અઠીક મને થયા કરે એવો હું છું એને શ્રદ્ધાનમાં છે. આ એને બિલકુલ શ્રદ્ધાનમાં નથી, શ્રદ્ધાનમાં નથી એનો અર્થ એ છે કે નહીં એ પ્રશ્ન નથી એને માટે. એને તો એ વર્તમાન હરખશો અનુકૂળ પ્રતિકૂળની લાગણી એ જ સર્વસ્વ છે, અને એ સિવાયનો નિત્ય જ્ઞાન ચેતના માત્ર આત્મા વસ્તુ છે કે નહીં એ કઈ પ્રશ્ન છે. જગતમાં આખા જગતમાં બીજાને અનુકૂળતા પ્રતિકૂળતા સુખ દુઃખ હોય કઈ આ જીવન વસ્તુ છે એ કઈ છે જાણે છે જ નહીં. અનુભવમાં તો એમ છે ને બીજું કઈ જાણે મારા મારે શું મારા સુખ દુઃખ ના સવાલ સિવાય બીજું કઈ છે જ નહીં મારે. એટલે આત્મા પણ જાણે મારે છે જ નહીં એમ છે. નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુ નથી, કારણ કે એ સદા સદાય ભેદ વિજ્ઞાન અયોગ્ય છે. સ્વ પર ના ભેદ વિજ્ઞાનને એ અયોગ્ય છે, લાયક નથી, ભેદ વિજ્ઞાન માટે લાયક નથી. એટલે એના પરિણામમાં ભેદ વિજ્ઞાન કરવાની યોગ્યતા નથી, એને અયોગ્ય કહેવામાં આવે છે. યોગ્યતા નથી આપણે દ્રષ્ટાંત જોયું છે. જીવ મિથ્યા શ્રદ્ધાનમાં છે ત્યાં સુધી એ ભેદ વિજ્ઞાન યોગ્ય નથી, ભેદ વિજ્ઞાન કરવાને એ લાયક છે, ભેદ વિજ્ઞાન કરવાની યોગ્યતા એના પરિણામમાં. કેમ કે પરદ્રવ્ય અને પરભાવ સાથે એ અભેદ પણ કરી રહ્યો તો જેનાથી ભેદ જ્ઞાન કરવું છે તેની સાથે જે અભેદતા રૂચિથી કરે છે એ પરિણામમાં ભેદ જ્ઞાનની યોગ્યતા રહેતી. આમ નથી ખ્યાલ આવતો કે કોઈ સાચી વાત કોઈને સમજાવવા જાઓ એટલી બધી એના અભિપ્રાયમાં એની ઊંધી પકડ હોય, કોઈ રીતે સ્વીકારવા તૈયાર ન હોય તો પછી અત્યારે સમજે નથી. એમ સામાન્ય કહેવાય છે તમે ગમે એમ કરો પણ અત્યારે એ સમજે એમ નથી, એટલે એ સમજવાની યોગ્યતા અત્યારે એ ધરાવતા નથી. એવું છે અભવિત અભિચાર માટે તે અભવજી કર્મથી છૂટવાના મિત્રો જ્ઞાન માત્ર ભૂતાર્થ સત્યાર્થ ધર્મને નથી શ્રદ્ધતો. તે અભવજી જ્ઞાન માત્ર એવા ધર્મને નથી શ્રદ્ધતો કે જે કર્મથી છૂટવાના નિમિત્તરૂપ છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે. કર્મનું નામ એટલું પડ્યું જ્ઞાન માત્ર એને ધર્મ કહ્યો. જ્ઞાનનું નામ લેવું કે પછી કેમ થતો થાય નિમિત્તરૂપ જ્ઞાન માત્ર ધર્મ એવો ધર્મ કયો? જે ધર્મ કર્મથી છૂટવાના નિમિત્ત રૂપ છે એને જ્ઞાન માત્ર ધર્મ કહેવામાં આવે. જ્ઞાનથી કરવાનું કે ભક્તિથી કરવાનું, જ્ઞાન માત્ર ભૂતાર્થ ધર્મ સત્યાર્થ ધર્મ ને એ નથી શકતો. શા માટે નથી શકતો? એ ભેદ વિજ્ઞાન ને યોગ્ય છે, અયોગ્ય છે ભેદ વિજ્ઞાન. તો એ શું શ્રદ્ધે છે? એ ભોગના મિત્રો શુભ કર્મ માત્ર એમ વ્યાખ્યા કરી. જે ગુણના પરિણામ ભોગનું નિમિત્ત થાય છે, એટલે ઘણા ફળમાં બહારમાં પુણ્યના ફળરૂપ ભોગ ભોગ આવે છે, મળે છે. એ શુભ કર્મ માત્ર, શુભ ભાવ માત્ર અભૂતાર્થ ધર્મને શ્રદ્ધે છે, અસત્ય ધર્મને શ્રદ્ધે છે. એ આત્માનો ધર્મ છે, એ તો મલિન પરિણામ છે. એ કઈ આત્માનો ધર્મ છે તફાવત લીધે છે. શુભ કર્મ માત્ર છે કે જે ભોગના નિમિત્ત રૂપ છે, ત્યાં તો પછી અશુભ ભાવ થઈ જાય છે, પછી ત્યાં તો શુભે રહેતો એમ કે અમે તો શુભ જ કર્યા કરશું, અશુભ કરશું જ નહીં, પછી શું? તારી દ્રષ્ટિ જ્યાં આત્મા ઉપર નથી, એકાંત પર ઉપરની દ્રષ્ટિ છે. એ શુભના ફળમાં અશુભ થયા વિના તને તને ભાન પણ રહેશે નહીં એમ કે એવા અભૂતાર્થ ધર્મને વિસર્જે છે. એ એમાં જ એને વિશ્વાસ છે. મલિન પરિણામમાં એને શ્રદ્ધા છે. તો કયા મલિન પરિણામમાં એને શ્રદ્ધા નથી એ વિષય પછી રહેતો. આજે મંદ મલિન પરિણામની તને શ્રદ્ધા છે. ઉપરના ગ્રહિવક સુધીના ભોગ માત્ર ને પામે આમ જાય એવા પુણ્યના ફળમાં પુણ્યને ધર્મ માનીને આમ ચોખ્ખું ન કહેવો દ્રવ્યંજ હોય, અંગીકાર કર્યો હોય, દિગંબર દિશાધારી હોય, પણ એને પંચમાવ્રતાદિના અહિંસાદિના જે અત્યંત મંદ દશા એના પરિણામ છે, એ જ ધર્મ છે એવું એને શ્રદ્ધાન છે. વિતરાગ ભાવ કેવો હોય એની એને ખબર પણ નથી. બહુ ભાવ આવી કઈ અધર્મ કહેવાય? એવી ભાવ થી ભગવાન ની ભક્તિ થાય, એવા ભાવ થી થાય, એવા ભાવ થી થાય, ખૂબ ભાવ થી થાય. એવી કઈ અધર્મ કેમ કહેવાય? અધર્મ માની શકાય જલ્દી? એ તારા પરિણામ તો કશાય નહીં, કઈ નથી. ભૂલથાપ ખાય એને સમજવાની ખરી દાનત હોય તો એવો વિષય કીધો. શ્રદ્ધે 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 બીજી વાત કરી શકે. સુધીના ભોગ માત્ર ને પામ્યો છું, ત્યાં આત્માને પામ્યો ગમે તેવા શુભાવની નો પક્ષ હોય તો એ ગંધ અંદર થી નીકળી જાય. હું થોડો શુભ ભાવ થાય ત્યારે આ તો ઘણા સારા ભાવ કર્યા. હું કે રાગ થયો આટલો સવાલ રોમાન થઈ જાય, રોમાડા ખરા થઈ જાય. એટલે રોમે રોમે બહુ રૂપે છે. I આવ્યો નથી ને એટલે ભાવ તો જરા ગજાયો છે, એટલે થોડામાં જાજુ મને ગાય. પ્રકાર જ આખો જુદો છે, જે ઉત્કૃષ્ટ પરિણામમાં એને કદી અનાદિથી વર્તમાન સુધી કદી શરૂઆત પણ કરી નથી, એટલે કોઈ ને કોઈ પરિણામમાં એને એમ લાગે છે ઘણા સારા ભાવ થઈ ગયા, પેરાને જો થઈ ગયા. રાગ જુદી ચીજ છે અને જ્ઞાન જુદી ચીજ છે, એ વાતને ઓળખા વિના, અંતર ઓળખા વિના, પોતાના પરિણામને ઓળખા વિના કદી નિર્જ્ઞાન થતો નથી. ધ્યાનમાં બેસી રહે છે, કલાકો સુધી બેસી જાય, પછી એવા ભ્રમમાં ચડી જાય, આખરમાં શું છે એ વાત મેં સ્પષ્ટ કર્યા વિના અથવા અંતર ઓળખા વિના કદી ધર્મની આશા રાખવી નહીં. યુગ સુધી એમ અભૂતાર્થ ધર્મના શ્રદ્ધાંતથી, એની રૂચિથી, એના સ્પર્શનથી ઉપરના ગ્રેવક સુધીના ભોગ માત્રને જીવ પામે છે, તો પણ કદાપી કર્મથી એ છૂટો નહીં. અનંત સંસારનું પરિક્રમા એ કેન્દ્રિયાદિમાં જાય છે, ક્યાં નવમી ગ્રેવક અને ક્યાં એકેન્દ્રીની પર્યાય. તેથી તેને ઉદાર્થ ધર્મના શ્રદ્ધાના અભાવને લીધે સાચો વિતરાગ ભાવ, સત્યાર્થ ધર્મ એટલે સાચો વિતરાગ ભાવ કેવો હોય, રાગ રહિત પરિણામ, માત્ર જ્ઞાનમય પરિણામ કેવું હોય, એનું જેને જ્ઞાન શ્રદ્ધાન નથી, એના અભાવને લીધે એને સાચું શ્રદ્ધાન પણ નથી. આત્માના વિચાર કરે તો એ જ્ઞાન ખોટો એમ થાય. આત્માના વિચાર કરીએ એમાં તો અમને આત્માની શ્રદ્ધા છે ને, એમાં ભોગેતુ ધર્મનું શ્રદ્ધાન ક્યાં આવ્યું? અને જ્ઞાનમય ભાવ ઉપર અધિકતા છે કે તે કાળે પણ થતા ઉત્પન્ન થતા રાગ ઉપર અધિકતા છે એની તને ખબર છે? ક્યાં અધિકતા છે એની પોતાને પોતાને ખબર ન હોય, અને બફમમાં ને બફમમાં એમ મને કે અમે તો આત્માના વિચાર કરીએ, ગડબડ થઈ જાય. એ દ્રવ્યલિંગ ભલે તમે એમ કરતો હો, પણ અમે તો આત્માના વિચાર કરીએ છીએ. ક્યાં અધિકતા છે? રાગની અધિકતા છે કે જ્ઞાનની અધિકતા છે? કર્મ હોય ચેતના ને ધર્મ છે અથવા પોતાનું સ્વરૂપ છે એમ જાણે છે, એમ અનુભવ છે. કર્મ હોય ચેતના ને કર્મ હોય ચેતના તરીકે જાણતો જો કર્મફળ ચેતના ને કર્મફળ ચેતના તરીકે જાણે તો એનો અભાવ થાય છે. અને જ્ઞાન ચેતના ને એ જાણતો નથી. શું છે જીવ કષાયની તીવ્રતા અને મંદતાને બે ને અનુભવે છે, એ બે ને જાણે છે, એ સિવાયનું કષાય રહિત પરિણામ કેવું હોય અને કષાય રહિત મારું સ્વરૂપ કેવું છે એને જીવ જાણતો નથી. તેથી શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાંતે નથી. શુદ્ધ આત્મિક ધર્મ એટલે આત્માના સ્વભાવ જે પરિણામ છે એને આત્મધર્મ અથવા આત્મિક ધર્મ કહે છે. એનું એને જાણવું નથી, અનુભવવું નથી, એનું એને શ્રદ્ધાંત પણ નથી, એવું આચરણ પણ એ નથી. એ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના ત્રણ બોલેમાં એકમાં આવી જાય છે. તે શુભ કર્મને ધર્મ સમજીને શ્રદ્ધાંત કહે છે. જે સંસાર ફરી થશે આવે પ્રશ્ન આવે હાથીના ભાવમાં વયા પાડે છે ને હેત કુમારે કથાઈ આવે તે ધર્મ નથી. શુદ્ધ ભાવ તે ધર્મ છે. તેમ છતાં ઉતારા પરિણામને ઓળખે નહીં કે આમાં શુભ ભાવ કેટલો છે, શુભ ભાવ કયો છે, અને શુભ ભાવરૂપ જેટલો અંશ છે તે ખરેખર ધર્મ નથી. એવું અહીંયા આવીને પણ જો એ પોતાના પરિણામનું ઓળખાણ ન કરે તો એ વિચારે ને કહે ભલે એમ કે શુભ ભાવથી ધર્મ થતો નથી. આત્મિક ભાવ જે શુદ્ધ ભાવ છે એ ધર્મના પરિણામ છે. જૈન ધર્મ તો એને ભગવાને કહ્યો છે તો પણ એ બીજામાં આમાં ફેર રહેતો નથી. કેમ કે શીખવાનો વિષય નથી, ઓળખવાનો વિષય. પરિણામ થયા આ ક્રોધ ના પરિણામ થયા તીવ્ર કષાય થાય તો મોટા અશુભ નો ખ્યાલ આવે. પણ સામાન્ય અશુભ થાય કે અનુકૂળતામાં મને ઠીક છે, આટલી પણ અનુકૂળતા ઓછામાં ઓછી મને હોવી જોઈએ, નહીં તો મારો ઉપયોગ કામ કરે નહીં. ચા ની પીધી હોય તે હોય છે માથું ભારે થાય પરિણામમાં પણ એને ભાવ થાય ત્યારે એ જ કાળે. આમ તો એ વ્યાખ્યાથી અનેક પ્રકારે વિચાર કરે પણ એને ભાવ થાય ત્યારે એનો ખ્યાલ રહે નહીં તો એ કામ નહીં આવે. બીજાને સમજાવી બીજાને તો બહુ વિસ્તારથી સમજાવી શકાય છે. અને આત્મા ત્રિકાળ શુદ્ધ પરિણામી ભૂ અકસાય સ્વભાવ સ્વરૂપ પરાગ સ્વરૂપ શુદ્ધ જ્ઞાનમય છે. પછી તમને કલ્પના થાય છે તારા જ્ઞાનમાં વસ્તુ આવે હું નથી. કલ્પના તું ભલે ગમે એટલી કર એ શબ્દો દ્વારા અનુમાન કરીને, પણ એથી કાંઈ વસ્તુ જ્ઞાનમાં સિદ્ધિ આવશે. થોડા શબ્દો કહ્યા પણ ઘણા શબ્દો એવા આત્મા વિશેના વિચારે વિચારે મનન કરે ચિંતન કરે ઘૂંટણ કરે વારંવાર. અરે ભાવના કરે એમ કે કલ્પિત પદાર્થની ભાવનાથી વાસ્તવિક પદાર્થનું કઈ જ્ઞાન શ્રદ્ધાન થઈ શકે ખરું? એમ તો થઈ શકું. તે શુભ કર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે. અને એમ છે કે હું આત્માની ભાવના ભાવું છું. શ્રીમદજીએ કહ્યું પણ કહ્યું છે આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન. આપણે આત્માની ભાવના જોઈ એ લોકો તો એ પદ જ ગુલ ગુલ કરે છે ને આત્મભાવના આત્મા કહેવા માંગે છે. પણ જ્ઞાનમાં જેવો છે એવો આત્મા જણાયો નથી એટલે બુદ્ધિ સાથે સાથે રાગ છે એમાં એને કલ્પના થઈ છે. અને એ રાગ ભાવ થાય છે અને એ આત્માની ભાવના જાણે છે માને છે. એ શુભ કર્મને જ ધર્મ સમજીને શ્રદ્ધાન કરે છે. બીજાનું જે આ વચન છે ને એ બધે લાગુ પડે છે કે શુદ્ધ ભાવમાં શુદ્ધાત્મ સ્વભાવનો આશ્રય થયા વિના શુદ્ધ ભાવ તો પ્રગટે નહીં. એવો શુદ્ધ ભાવ થયા વિના જે કોઈ પરિણામ થાય પછી એ પરિણામના વિષયમાં એને આત્માની કલ્પના કરી હોય કે ભગવાન તીર્થંકર દેવની સિદ્ધ પરમાત્માની કલ્પના કરી હોય, ચેતના ગુણ વાળો છે, અલિંગ ગ્રહણ છે, કોઈ ચિહ્ન થી બાહ્ય ચિહ્ન થી ગ્રહણ થતું બધા ભૂલ આવડે એની અપેક્ષા અને વિવિક્ષા પણ એને સમજાય. ગડબડ કેટલી બધી છે,
સમજાવી દે, સમજાવી
સમજાય, સમજે ત્યારે સમજાય. સમજણમાં વાત આવી હોય તો રજૂઆત કરી શકે ને, પછી એને પોતાની બુદ્ધિ અનુસાર સમજણ. જ્યાં સુધી સિદ્ધાત્મ સ્વરૂપનો આશ્રય છે, શુદ્ધ નિર્મળ અકસાય પરિણામ પ્રગટ થતું નથી, ત્યાં સુધી જીવ